તારીખ 27/8/1995 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા પાર્લામાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 109
સંમિત થવામાં કયા કયા કારણો બાધા કરે છે પ્રશ્ન છે. સ્વભાવ સંમિત થવામાં જે ભૂમિકા છે એ સ્વરૂપ નિશ્ચયની ભૂમિકા છે. જ્યારે આત્મસ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય છે એટલે કે અનુભવાંશે પ્રતીતિ થાય છે ત્યારે સ્વરૂપ સન્મુખના પરિણામ જ્ઞાનગુણમાં અને વિરિગુણમાં શરૂ થાય છે. એ બે ગુણમાં શરૂઆત થાય છે સન્મુખતાની. તેથી એ સ્પષ્ટ થાય છે કે જીવનો જે સ્વરૂપ નિશ્ચયનો અભાવ છે, પદાર્થ નિર્ણયનો જે અભાવ છે, એને સ્વરૂપ સન્મુખ થવા દેતો નથી. સ્વરૂપનો અનિશ્ચય છે તો પણ જીવ ખોટા નિશ્ચય સહિત છે. એટલે કે સુખ ક્યાંક બહારમાં છે, કોઈ પદાર્થમાં છે, કોઈ પ્રસંગમાં છે, એવો વિપરીત નિશ્ચય ચાલુ છે. અનુકૂળતામાં સુખ છે, પૈસામાં સુખ છે, શરીરમાં સુખ છે, આવો વિપરીત નિશ્ચય જે ચાલુ છે એ નિશ્ચયને કારણે જીવના પરિણામ પર પદાર્થ સન્મુખ રહે છે, અથવા એ નિશ્ચયને કારણે પર સન્મુખતા ચાલુ રહ્યા કરે છે, પર સન્મુખતા છૂટતી નથી. એટલે પર સન્મુખ રહેવામાં એટલે કે સ્વસન્મુખ નહીં થવામાં જે મુખ્ય કારણ છે એ જીવનો સુખ સંબંધીનો ખોટો નિશ્ચય છે. એ નિશ્ચયને કારણે જીવના પરિણામ અનાદિથી પર સન્મુખ છે, અને જો સ્વરૂપમાં સુખ છે એવો નિશ્ચય થાય છે ત્યારથી જીવના પરિણામ દિશા બદલે છે એટલે સ્વસન્મુખ થાય છે. સ્વભાવ સ્વરૂપ જે સામાન્ય જ્ઞાનથી ઓળખાય છે, સ્વભાવ સ્વરૂપ જે સામાન્ય જ્ઞાનથી ઓળખાય છે તો પણ તે સામાન્ય જ્ઞાનમાં જે ઓળખાણ છે તે ઓળખાણ જીવને ઓછી પડે છે અને વધારે ને વધારે ઈચ્છે છે. તો આ વિસ્તારપૂર્વક ખુલાસો કરશો. સામાન્ય જ્ઞાનથી ઓળખાય છે, સ્વરૂપ ઓળખાય છે, એ જ્ઞાન સામાન્યથી ઓળખાય છે એ બરાબર છે. પણ જ્ઞાન સામાન્ય જે સ્વસંવેદન રૂપ છે એ વેદનથી ઓળખાય છે. જ્ઞાન સામાન્ય જે વેદન સ્વરૂપ છે અને જે સ્વયં પોતાના વેદન સ્વરૂપ છે તેથી જેને સ્વસંવેદન સ્વરૂપ કહેવામાં આવે છે. એ સ્વસંવેદનથી સ્વભાવ સ્વરૂપ, સ્વભાવ અથવા સ્વરૂપ ઓળખાય છે. એટલે એને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ કહી છે અને સમયસારમાં તેને સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનથી એની સિદ્ધિ છે એમ કહ્યું છે. અને એ ઓળખાણ છે, એ ખરી ઓળખાણ છે. એ ઓળખાણમાં ઓછી ઓળખાણ ને વધારે ઓળખાણ એવો પ્રકાર નથી. એ પહેલા એ વિષયની સમજણથી કે એ વિષયની ધારણાથી સ્વરૂપની ઓળખાણ છે એમ સમજાય તો એ ઓળખાણ ઓછી પડે છે, અથવા તે ઓળખાણ ખરી ઓળખાણ નથી, અથવા તો બીજી રીતે વિચારીએ તો જીવના મૂળ સ્વરૂપ વિશે જે કંઈ સમજવા મળે છે શાસ્ત્રથી, એક જ્ઞાની પુરુષથી જે કંઈ સમજવા મળે છે એ પહેલાં વિચાર જ્ઞાનથી સમજાય છે, અને વિચાર જ્ઞાનની અનાદિની પરિસ્થિતિ એવી છે કે જીવ રાગની મુખ્યતામાં અથવા રાગમાં અહમભાવમાં, રાગના અહમભાવમાં અથવા રાગ તે હું એવા અસ્તિત્વ ભાવમાં રહીને વિચાર કરે છે. જ્યાં સુધી આ પ્રકારની વૈચારિક સ્થિતિમાં આત્મા સંબંધીનો જે કાંઈ વિચાર થઈ અને નિશ્ચય થાય છે તે નિશ્ચય યથાર્થ નિશ્ચય નથી અથવા ઓળખાણરૂપ નિશ્ચય નથી. ભલે એવો નિશ્ચય શાસ્ત્ર વિરુદ્ધ ન હોય, સમજણમાં દેખીતી રીતે એમાં કાંઈ ભૂલ ન દેખાતી હોય, તો પણ જે નિશ્ચય રાગને આધારિત થયો છે તે નિશ્ચય જ્ઞાનને આધારિત નહીં હોવાથી તે યથાર્થ નિશ્ચય નથી. નિશ્ચય ખોટો છે એમ કહેવું નથી, પણ યથાર્થ નથી એમ જરૂર છે. ખોટો નથી એટલા માટે કે આગમ પણ એમ જ કહે છે, શાસ્ત્ર પણ એમ જ કહે છે કે આત્મા છે એ મૂળ સ્વરૂપે અનંત ગુણનું એક રૂપ દ્રવ સામાન્ય પરમ પારિણામિક ભાવે છે. તે દ્રવ સામાન્ય છે અથવા સ્વભાવ સામાન્ય છે, એને જ્ઞાયક તત્વ પણ કહે છે અને ધ્રુવ તત્વ પણ કહે છે, અપરિણામી તત્વ પણ કહે છે, એવા અનેક નામથી કહેવામાં એનું જે સ્વરૂપ સમજાય છે એ વૈચારિક ભૂમિકામાં સમજાય છે, એ રાગ આધારિત સમજાય છે. જ્યારે જ્ઞાન સામાન્ય જે વેદન સ્વરૂપ છે, સ્વસંવેદન સ્વરૂપ છે, એ વેદનમાં આવીને જ્યારે ઓળખાય છે કે આવું મારું સ્વરૂપ છે અથવા અસ્તિત્વ ગ્રહણ થાય છે જ્ઞાન સામાન્યમાં પોતાનું, ત્યારે તે ઓળખાણ ઓછી પડે છે એવું નથી બનતું, એ ઓળખાણ પૂરી પડે છે. એક જ પ્રકાર યથાર્થ છે, એ સિવાયનો કોઈ પ્રકાર સાચો દેખાતો હોય, શાસ્ત્ર અનુકૂળ દેખાતો હોય તો પણ યથાર્થ નથી. પ્રશ્ન કરવાની છૂટ છે. આ પ્રકારોને વિસ્તારથી સમજાવો. મિથ્યા આગ્રહના પ્રકારો તો અનેક છે, પણ મુખ્યપણે દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્પુરુષ અને આત્મા એ સંબંધીના અને આત્માના કલ્યાણ કરવાની રીત, કાર્ય પદ્ધતિ એ સંબંધીમાં જે કાંઈ વિપરીત પોતાનો નિર્ણય છે, નિશ્ચય છે, એ નિશ્ચયનો આગ્રહ રહેવો, એટલે પોતે માને છે તેમ બીજા પણ માને, પોતાના નિર્ણયને બીજા ઉપર થોપવો, લાદવો, તે મિથ્યા આગ્રહ છે. જેમ કે જે પ્રકારે પોતે દેવનું સ્વરૂપ સ્વીકાર્યું હોય એ રીતે બીજા પણ સ્વીકારે, ગુરુના સ્વરૂપમાં પણ એમ, શાસ્ત્રના સ્વરૂપમાં પણ વિધિ નિષેધ, દેવના સ્વરૂપમાં વિધિ નિષેધ કરે પોતે, શાસ્ત્રના સ્વરૂપમાં પણ વિધિ નિષેધ કરે, ગુરુના સંબંધમાં પણ વિધિ નિષેધ કરે, સત્પુરુષોના વિષયમાં પણ વિધિ નિષેધ કરે, તો એ પ્રકારે પોતાના નિશ્ચયનો આગ્રહ રાખવો અને આત્મકલ્યાણ કરવાની રીત, કાર્ય પદ્ધતિ, રીતિનીતિ એ સંબંધમાં પણ પોતે જે પ્રમાણે માનતો હોય, વિચારતો હોય એવો જ આગ્રહ રાખવો, અથવા કોઈ ક્રિયા સંબંધીનો આગ્રહ રાખવો, એ વગેરે જે પ્રકાર છે એ બધા મિથ્યા આગ્રહ અથવા દુરાગ્રહમાં જાય છે. યથાર્થ હોય તો યથાર્થતામાં આગ્રહ હોતો નથી, આગ્રહ તો અયથાર્થતામાં જ હોય છે, યથાર્થતામાં આગ્રહ હોતો નથી. યથાર્થતા વાળો તો જતું કરે છે કે ચાલો, સામા માણસનો આગ્રહ છે, આપણે આપણા વિચારો એના ઉપર લાદવા નથી. આ તો સમજણનો માર્ગ છે, સમજીને સૌ પોતાનું આત્મહિત ઈચ્છતા હોય અને આત્મહિત ઈચ્છતા હોય એ પ્રકારે સમજીને દુરાગ્રહ મિથ્યાગ્રહ છોડીને આગળ વધે તે ઈચ્છનીય છે. જેથી જે વિચારવામાં આવે છે તે બધો મતાગ્રહ છે, સંપ્રદાય બુદ્ધિ ન હોવી જોઈએ. પણ આગમમાં જે તીર્થંકર દેવે કહ્યું છે તે પ્રકારમાં ફેરફાર વિચારવો તે યોગ્ય નથી. એમાં બે વાત છે કે જે માર્ગ છે એ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે, તો ચોથા ગુણસ્થાનમાં કોઈ જાતિનો ભેદ તો કામ આવે નહીં, કોઈ વેશનો ભેદ તો કામ આવે નહીં, ચારે ગતિની અંદર તે માર્ગ શરૂ થાય છે. સાતમી નારકીના નારકીને પણ મોક્ષ માર્ગ શરૂ થાય છે સમ્યક દર્શન પ્રગટ થઈને. સંઘની પંચેન્દ્રિય કોઈ પણ તિર્યંચને, પશુ પક્ષી, જળચર હોય, ભૂચર હોય કે ખેચર હોય, ભૂચર એટલે જમીન ઉપર ચાલનારા, ખેચર એટલે આકાશમાં ઉડનારા, અને જળચર પ્રાણી એટલે જળની અંદર ચાલનારા, એવા કોઈ પણ સંઘની પંચેન્દ્રિય પ્રાણીને મોક્ષ માર્ગ શરૂ થાય છે. એને વેશ શું હોઈ શકે, એની જાતિ શું હોઈ શકે, મનુષ્યમાં ચાંડાળ હોય તો પણ એને સમ્યક દર્શન પ્રગટ થાય છે, એમાં જાતિ ક્યાં રહી, વેશ ક્યાં રહ્યો. અને દેવલોકના દેવમાં પણ કોઈ પણ દેવને, તો બધા સંઘની પંચેન્દ્રિય છે, કોઈ પણ દેવને સમ્યક દર્શન થઈ શકવા યોગ્ય છે. એટલે જે માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપી માર્ગ છે એ માર્ગ તો ચારે ગતિની અંદર બધા જ સંઘની પ્રાણીને થાય છે. અસંઘની પ્રાણી તો ત્રિયંચ ગતિમાં છે, બાકી તો ત્રણેયમાં સ્થિર સંઘની જીવો છે, દેવ મનુષ્યને નારકી તો એમાં જાતિ વિશ્વનો કોઈ ભેદ છે નહીં. એમાં કોઈ એમ કહે કે જૈન કુળમાં જૈનમાં નથી માટે એને સમ્યક દર્શન કેમ થાય, એવું કાંઈ સંભવિત નથી. વળી અત્યારના જે આપણા અંતિમ શાસન નાયક ભગવાન મહાવીર સ્વામી થયા, જેના શાસનમાં આપણે અત્યારે જૈન ધર્મને સાધીએ આરાધીએ, એમનો ઇતિહાસ તો બહુ પ્રસિદ્ધ છે કે એમના સમુસરણમાં એમના ગણધર તરીકે જૈન કુળમાં જન્મેલી વ્યક્તિ નહોતી. ગૌતમ સ્વામી, ઇન્દ્રભૂતિ આદિ 11 ભાઈઓ હતા, એ બધા જ વેદાંતી હતા, હિન્દુ ધર્મને પાળતા હતા, કોઈ કુળ ધર્મથી જૈન હતા જ નહીં, અને છતાં એ મુક્તિને પાયમાં કે ન પાયમાં, ગૌતમ સ્વામી મુક્તિને પાયમાં કે ન પાયમાં. એ વખતે સમોસરણમાં બીજા કોઈ જૈનો દિગંબરો નહોતા, એવું કાંઈ નહોતું, હતા પ્રતાંબર સંપ્રદાય 2000 વર્ષથી નીકળ્યો, પણ દિગંબરો તો હતા જ. તો પણ ત્યાં કોઈની લાઘવક કામ આવતી નથી. સાધે તે મુક્તિ લહે, મુક્તિ પામ્યા. એ રીતે સંપ્રદાય બુદ્ધિથી જો વિચારે તો સિદ્ધો એમ કહે કે ક્યાં જૈન છે, એ તો બીજા અન્ય કુળમાં જૈનમાં છે, એને કેવી રીતે ધર્મ પ્રગટ થાય ને એને કેવી રીતે મુક્તિ થાય, કે એવું કાંઈ છે. માર્ગ તો માર્ગ છે, ઉપાય છે, અને તે ચારેય ગતિમાં ખુલ્લો છે. દર્શન મોહનો અવરોધ સૌથી મોટો છે, માટે દર્શન મોહને વિશે થોડા વિસ્તારથી સમજાવશો. વિષયમાં ખાસ કરીને મુમુક્ષુની ભૂમિકામાં, દરેક પ્રત્યેક ભૂમિકામાં કયા પ્રકારનો અવરોધ છે એના ઉપર વિસ્તારથી લગભગ 70-75 મુદ્દામાં એક આર્ટિકલ આપણે ત્યાં તૈયાર છે, પ્રયોજન સિદ્ધિના નામથી. જેને પુસ્તક જોઈતું હોય, નાની એવી પુસ્તિકા છે, એને 5મામાં રસ હોય એને વિનામૂલ્યે આપવામાં આવશે ટ્રસ્ટ તરફથી, મિત્રાક્ષર સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ તરફથી. એની અંદર પ્રત્યેક તબક્કે પ્રત્યેક ક્રિયામાં દર્શનનો કેવી રીતે અવરોધ કરે છે અને એ દર્શનમોહને ટાળવા માટે ત્યાં કેવા પ્રકારના પરિણામ હોવા જોઈએ, અસ્થિથી અને નાસ્તિથી બંનેથી એ વિષયને ઘણો સ્પષ્ટ કરેલો છે. એ વિષય વિસ્તારથી સમજવા જેવો છે અને પોતાની ભૂમિકામાં જ્યાં લાગુ પડતો હોય ત્યાં તેનો વિચાર કરીને સુધાર કરવા જેવો છે. દર્શનને સૂચવનારા પરિણામ કેવા કેવા હોય છે એ સંક્ષેપમાં સમજવા હોય તો પણ આપણા આત્મજાગૃતિમાં બીજા અંકમાં એ વિષય ચાલી આવી ગયો છે. એમાં ખાસ કરીને પરપદાર્થમાં અથવા રાગમાં સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, એ બધા પ્રકારના જે પરિણામ છે એ દર્શનમોહને સૂચવનારા પરિણામ છે અને એ જીવને સૌથી મોટો અવરોધ છે. કૃપાલુદેવે એક ગાથા લખી છે, એમાં એ વાત લખી છે કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની ભણાય તે કહું પાઠ. મોહની કર્મ આઠ કર્મમાં સૌથી મોટો છે. કર્મ મોહનીય ભેદ બે, એના બે ભેદ છે. દર્શન ચારિત્ર નામ, દર્શન મોહ અને ચારિત્ર મોહ, એમાં દર્શન મોહ જ અનંત સંસારનું કારણ છે. ચારિત્ર મોહ અનંત સંસારનું કારણ નથી, કેમ કે ચારિત્ર મોહનો ક્ષય 12મા ગુણસ્થાને થાય છે. એટલે ચોથા ગુણસ્થાને સાધક દશા હોય ત્યાં પણ ત્રણ પ્રકારની કષાયની ચોકડી ચારિત્ર મોહની હોય છે. પંચમ ગુણસ્થાનમાં પણ બે કષાયની ચોકડી છે, ક્રોધમાન માયા લોભની, અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી પણ 12મા ગુણસ્થાન સુધી સ્વંજલન કષાયની ચોકડી રહેલી છે. એ ચારિત્ર મોહનંદ સંસારનું કારણ નથી, પણ ચારિત્ર મોહના પરિણામ સ્થૂળ છે અને દર્શન મોહના પરિણામ સૂક્ષ્મ છે. એટલે બાહ્ય દ્રષ્ટિથી ચારિત્ર મોહ સમજાય છે, ચારિત્ર મોહનો દોષ પકડાય છે, દર્શન મોહનો દોષ જીવ પકડી શકતો નથી. તેથી તે ભૂલ સુધારવામાં ઘણી વિટંબણા છે. પણ જ્ઞાનીઓનો ઉપદેશ મુખ્યપણે દર્શનમોહ ટાળવાનો છે અને અજ્ઞાનીઓનો ઉપદેશ મુખ્યપણે ચારિત્રમોહ ટાળવાનો છે. આમ ઉપદેશમાં બહુ મોટો તફાવત પડે છે અને જ્ઞાની અજ્ઞાનીના ઉપદેશને ત્યાંથી સમજી શકાય છે. જે લોકો દર્શનમોહના ની ભયંકરતાને સમજતા નથી એને સમ્યક દર્શનનું મહાત્મા આવતું નથી. અને તેથી તે દર્શનનો ટાળીને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપવાના બદલે અનેક પ્રકારના ચારિત્રના દોષ મટાડવાનો ઉપદેશ આપે છે અને લગભગ એ પ્રકાર અન્ય મતમાં છે અને આજે સંપ્રદાયમાં પણ એ પરિસ્થિતિ અન્ય મત જેવી ચાલુ થઈ ગઈ છે કેમ કે દર્શનમોહના પ્રકરણમાં અજાણપણું વર્તે છે. સ્ટેજ સ્વરૂપ નિશ્ચય થયા પછી શરૂ થાય છે. આત્મ સ્વરૂપની ઓળખાણ થયા વિના એટલે કે આત્માનું સ્વરૂપ જ્ઞાનમાં આવ્યા વિના જેનું જ્ઞાન નથી તેનું ધ્યાન કેવી રીતે થાય? એટલે જ્ઞાનપૂર્વક ધ્યાન હોય છે, સીધું ધ્યાન કોઈને થતું નથી. છતાં કોઈ એકાંતમાં બેસીને કોઈ ધ્યાનનો પ્રયોગ કરે, એકાગ્ર થવાનો પ્રયોગ કરે તો ક્યાં એકાગ્ર થશે? એકાગ્ર શેમાં થશે એ તો કંઈ ખબર નથી. એટલે આત્મ સ્વરૂપની ઓળખાણ વિના કોઈ ધ્યાનનો પ્રયોગ કરે છે તો તે કાર્ય પદ્ધતિની ભૂલ હોવાથી ગ્રહિત મિથ્યા દર્શનમાં જાય છે, એટલે કે તીવ્ર દર્શનોના પરિણામને કરે છે, એમ બને છે. પણ વચનોથી જીવને વિશ્વાસ તો આવી ગયો છે કે એનું પૂરું સુખ અને શાંતિ પોતાના આત્મામાં જ છે. એ માટે પોતાના સ્વરૂપ પ્રાપ્તિના પ્રયત્નમાં લાગી જાય છે. પણ બહારમાં પોતાને ઉદયમાં સંસાર પ્રવૃત્તિ છે એ કરવી તો પડે છે, ત્યારે ત્યાં કર્મબંધની શું સ્થિતિ હોય છે? કેમ કે હજુ પોતાને સ્વરૂપનો અનુભવ તો થયો નથી. તો જ્યાં સુધી સ્વરૂપનો અનુભવ થયો નથી ત્યાં સુધી સમજણ ભલે ચોખ્ખી હોય, સ્વરૂપના વિષયમાં ચોખ્ખી હોય, સ્વરૂપ પ્રાપ્તિના વિષયમાં ચોખ્ખી હોય, તો પણ એ માહિતી જ્ઞાન છે, જાણપણારૂપ જ્ઞાન છે. જાણવારૂપ જ્ઞાન એ એક પ્રકારનું જ્ઞાન છે અને અનુભવરૂપ જ્ઞાન તે બીજા પ્રકારનું જ્ઞાન છે. મોક્ષ માર્ગમાં અનુભવની પ્રધાનતા છે. અનુભવ જ્ઞાનને આત્મજ્ઞાન કહ્યું છે, જાણપણારૂપ જ્ઞાનને આત્મજ્ઞાન નથી કહ્યું. એટલે માત્ર જાણે અને સંમત કરે, વિશ્વાસ આવે તેથી સંમત કરે, તેથી કાંઈ કર્મબંધ ન રોકાય. પણ એ સમજણને પરિણામમાં લાગુ કરીને અનુભવમાં ઉતારે ત્યારે સ્વાનુભવ પ્રગટ થાય અને ત્યારે અનંતાનુબંધીના કર્મબંધ છે એ છૂટે. એ પહેલાં ચારે ચોકડી એટલે અનંતાનુબંધીનો કર્મબંધ ગમે તેટલું જાણપણું હોય તો પણ, ગમે તેટલું એટલે અંગ પૂર્વનું જાણપણું હોય તો પણ, 11 અંગને 9 પૂર્વનું જાણપણું અજ્ઞાન દશામાં સંભવિત છે. એટલે જાણપણું હોય તેથી કાંઈ કર્મબંધ અટકી જાય એવું નથી, અને તેથી તેને જ્ઞાન કહેવું એ પણ બરાબર નથી. અનુભવ જ્ઞાનને જ જ્ઞાન કહેવું છે. કૃપાળુ દેવનું એક વચન છે, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. છૂટકો તો એથી થાય છે એવું સ્પષ્ટ વચન છે, અને એ બધા જ જ્ઞાનીઓનો અભિપ્રાય છે, સર્વજ્ઞાનીઓનો એ જ અભિપ્રાય છે. ત્યાં સુધી કર્મબંધની સ્થિતિ એવી ને એવી હોય છે, જેવી અનંતકાળમાં થતી હોય તેવી ને તેવી હોય છે, એમ સ્વીકારવું હશે. એટલે સગા સંબંધીઓમાં તપની ઉજવણી શરૂ થશે. સંપ્રદાયમાં બધા તપ કરે છે ને, ઉપવાસ કરે છે. હવે જીવને તપને નિમિત્તે થતી લાણી અને સાંજી માટે જુગુપ્સા થઈ ગઈ છે તો એમાં હાજરી ના આપવાથી જીમ કાંઈ અવિનય તો નથી કરતો ને? બિલકુલ નહીં, તપ નથી. જેને સમ્યક તપ કહેવામાં આવ્યું છે એ સ્વરૂપની એકાગ્રતાને કારણે, સ્વરૂપની લીનતાને કારણે આહારાદીનો વિકલ્પ જ ઉત્પન્ન થાય એવી ઉગ્રતા આવે, એવી લીનતા વિશેષ થાય ત્યારે એને તપ કહેવામાં આવ્યું છે. એ નિશ્ચય તપ છે, ખરું તપ છે, સાચું તપ છે. એ સિવાય માત્ર શુભભાવથી આહાર ન લેવાના પચખાણ કરે એ કોઈ ખરેખર તપ નથી. છતાં તેને તપ માનવું તે એક પ્રકારનું મિથ્યાત્વનું સેવન છે. દર્શન મોહની એમાં વૃદ્ધિ થાય છે, ચારિત્ર મોહ એમાં થોડો મંદ થાય છે, કષાયની મંદતા થાય છે. પણ એને ધર્મબુદ્ધિથી ધર્મ માનવો, તપ માનવો તે દોષ છે, અને તે દર્શન મોહનો માન્યતાનો દોષ છે, મિથ્યા માન્યતાનો દોષ છે. તેથી એ કરવું, એ પ્રકારમાં કરવું, કરાવવું ને અનુમોદવું, ત્રણેયનો દોષ એક સરખો છે. એટલે સગા સંબંધીમાં ઉજવણીના નિમિત્તે લાણે સાંજી આદિમાં જોડાવું તે પણ અનુમોદનાનો દોષ એમાં ઉત્પન્ન થાય છે. અને તેમાં હાજરી ન આપવાથી અવિનય નથી પણ વિવેક છે, અવિનય નથી પણ એ વિવેક છે. એટલે એવા વિવેકથી કાંઈ દોષ થવાનું કારણ નથી. જ્યારે નિરંતર સત્સંગ દુર્લભ છે તો એવા સમયમાં નિવૃત્તિ મેળવી વધુ ને વધુ સમય સત્શાસ્ત્ર વાંચી પોતાના સ્વરૂપની દ્રઢતા કેળવવી એ પગલું યોગ્ય છે કે નહીં, એક પ્રશ્ન. આ જીવને નિરંતર પોતાના સ્વરૂપ તરફ વાળવા માટેનો કોઈ બીજો પ્રકાર છે ખરો? ત્રીજો પ્રશ્ન, પ્રાથમિક ભૂમિકામાં એને શું કરવું? ચોથો પ્રશ્ન, અસત પ્રસંગોથી બચવા જીવે શું કરવું? એક પ્રશ્નમાં ચાર પેટા પ્રશ્ન છે. જ્યારે નિરંતર સત્સંગ દુર્લભ હોય તો એવા સમયમાં નિવૃત્તિ મેળવીને સત્શાસ્ત્ર વાંચવું એ યોગ્ય છે. સત્સંગ ન મળે ત્યારે સત્શાસ્ત્ર વાંચવું યોગ્ય છે, એ પગલું કોઈ અયોગ્ય છે એમ નથી. જ્ઞાનીઓએ પણ એ શિક્ષા આપી છે. પણ એક વિશેષ વાત અહીંયા કરવા જેવી છે તે એ છે કે માત્ર શાસ્ત્ર વાંચીને સંતોષ પકડવો નહીં. પણ જ્ઞાની પુરુષે બોધેલા ક્રમમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવો, અને એ પ્રયત્ન પરિણમનનો પ્રયત્ન છે. જો જ્યારે સત્સંગ પ્રાપ્ત ન હોય ત્યારે, અને નિરંતર સત્સંગ 24 કલાક તો કોઈને પણ મળવાનો છે જ નહીં, તો બાકીના સમયની અંદર ઉદય તો નિરંતર ચાલુ છે. સંસારી જીવને આઠે કર્મનો ઉદય નિરંતર ચાલુ છે. એ ઉદયના પ્રસંગમાં પોતે સત્સંગ દરમિયાન જે કાંઈ સાચી સમજણ, યથાર્થ સમજણ કરી હોય તે સમજણને લાગુ કરીને પ્રયોગમાં આવવો, અને પ્રયોગમાં આવવાથી એ સમજણનું અંતર પરિણમન થવાનો અવકાશ થાય છે. તો માત્ર વાંચવું એમ નહીં પણ પ્રયોગમાં પણ પ્રવેશ કરવો એ કરવા યોગ્ય કાર્ય છે. અને એનો ક્રમ છે, એ ક્રમથી પ્રવેશ કરીને આગળ વધવું એ જ્ઞાનીના માર્ગને અનુસરવા જેવું છે. એમ વિશેષ કાર્ય શાસ્ત્ર વાંચનથી પણ સત્સંગ દરમિયાન મેળવેલી સમજણને પ્રયોગમાં ઉતારવી, એનો પ્રયોગ ચાલુ કરવો, એ પણ એક વિશિષ્ટ કાર્ય છે અને તે કરવા જેવું છે. એ નિરંતર પોતાના સ્વરૂપ તરફ વાળવા માટેનો બીજો પ્રકાર છે, કોઈ ખરો આ પ્રયોગનો પ્રકાર છે તે બીજો પ્રકાર છે. સર્વશાસ્ત્ર વાંચવા અને પ્રયોગમાં આવવું એ બીજો પ્રકાર છે. અને એમાં પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્યને પ્રસંગે પ્રસંગે જોવા એ પણ પ્રયોગાત્મક કાર્ય છે અને એક જ્ઞાનીના માર્ગને અનુસરવા જેવી વાત છે. એટલે એ પણ બીજો પ્રકાર છે. પ્રાથમિક ભૂમિકામાં શું કરવું? પ્રાથમિક ભૂમિકામાં એટલે બહુ એકદમ શરૂઆતની ભૂમિકામાં જીવે શું કરવા યોગ્ય છે એ વિષયમાં કૃપાળુ દેવનો 86 નંબરનો અને 195 નંબરનો બે પત્ર એક જ વિષય ઉપર છે. એ સિવાય એક સમાપનાદિ પાઠ છે, 12 ભાવનાનો વિષય ભાવનાબોધમાં છે, ચિંતન કરવા જેવું છે. જે 86 અને 195માં પત્ર છે એ સૌથી પ્રાથમિક ભૂમિકાનો વિષય છે અને એની અંદર મુખ્ય વાત એ છે કે અનંત જન્મ મરણ જે આ જીવનું પરિભ્રમણ આ જીવને ચાલુ છે તે અનેક પ્રકારના ધર્મ સાધન કરવા છતાં હજી છૂટ્યું નથી કે મટ્યું નથી, તો એ શું કરવાથી મટે એ સંબંધીની ચિંતના, વેદના અને ઝૂરણા દ્રઢ થઈને જ્યાં સુધી, એટલે જોરથી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મોક્ષના માર્ગની દિશાનો અલ્પ અંશે પણ ભાન નહીં થાય એ વાત સ્પષ્ટ કરી છે. તેથી 195માં સ્પષ્ટ લખે છે કે તમારે સઘળાએ એ શોધવાનું છે કે આ વેદનામાં કેવી રીતે અવાય. જ્યાં સુધી વેદના ઉત્પન્ન ન થાય, ઝૂરણા ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી આ જીવ સંસારના સંયોગોની વર્તમાન ભવ સંબંધીની ચિંતામાંથી સલવાઈ ગયો છે બહાર નીકળે એમ નથી, ઘેરાઈ ગયો છે ત્યાંથી બહાર નીકળે એમ નથી. અને તેથી કોઈ પણ રીતે પ્રાથમિક ભૂમિકામાં પણ આવી શકવા યોગ્ય નથી. પ્રાથમિક ભૂમિકામાં અહીંથી આવે છે. એટલે કૃપાળુદેવે બહુ સ્પષ્ટ કરેલું છે, આપણું ધ્યાન જવું જોઈએ. અત્યાર સુધી ભલે ધ્યાન ન ગયું હોય તો હવે તો સત્સંગ દરમિયાન સમજીને એ વિષય ઉપર આપણું ધ્યાન અવશ્ય જવું જોઈએ. પ્રશ્ન છે, અસત્પ્રસંગોથી બચવા જીવે શું કરવું? અસત્પ્રસંગોથી બચવા માટે તે પ્રસંગોમાં નિરસ થઈને પ્રવર્તવું. ઉદય છે એ પૂર્વ પ્રારબ્ધ જનિત છે અને જે ઉદય શરૂ થઈ ગયો તે ઉદયમાં તો ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર કોઈ પણ વ્યક્તિ કે પોતે કાંઈ પણ ફેરફાર કરવા સમર્થ નથી, કોઈનું એમાં ચાલતું નથી. અને એ બધા અસત પ્રસંગો છે એ અઘાતીના ઉદય છે, એ ઘાતી કર્મના ઉદય નથી, એ તો અઘાતી કર્મના ઉદય છે. પણ આ જીવ એમાં રસ લઈને, એમાં તન્મય થઈને, એમાં પોતાપણું કરીને, એમાં કરતા ભોગતાપણું કરીને ઘાતી કર્મ બાંધે છે. અઘાતીના ઉદયમાં ઘાતીનું બંધન કરે છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોની અંતરાયને બાંધે છે. તેથી તે પ્રસંગોથી બચવા માટે તેમાં નિરસ થવું અથવા વિરક્તપણે એ ઉદયની અંદરથી પસાર થવું અથવા સંભાવથી પસાર થવું એ એક જ કરવા યોગ્ય છે. બાકી ઉદયથી તો, અઘાતીના ઉદયથી તો કેવળ જ્ઞાની પણ બચતા નથી, તો બીજાની તો મજાલ શું છે? ભગવાનને પણ આયુષ્ય ભોગવવું પડે છે, અઘાતીનો ઉદય છે. અત્યારે સુમંદર પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે, 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે, એમાં 84 લાખ પૂર્વ તો છદ્મસ્થ અવસ્થામાં ગયા, હવે 16 લાખ પૂર્વ અર્યંત પદે બિરાજમાન રહેશે, પછી સિદ્ધ પદમાં વધારશે. એ સોળલા પૂર્વમાંથી એક સમય ઓછો ન થાય કે એક સમય વધુ ન થાય, કેમ કે ઉદયમાન કર્મ છે આયુષ્યનો. ઉદય આવી ગયા પછી એમાં ફેરફાર જીનેન્દ્ર પોતે ન કરી શકે. આવતી 24ના 13મા તીર્થંકર થશે ત્યારે એ નિર્વાણ પદને પામશે. અહીંયા આવતી 24ના 13મા તીર્થંકર સુધી એ પોતે સમુત્સરણમાં બિરાજમાન રહેશે. એટલે એથી કોઈ આત્માને અવગુણ નથી થતો. મિત્ર અનંત વીર્ય એમને પ્રગટ્યું છે, અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે, એમાં આનંદ જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટ્યું છે. પણ એ વીર્ય અઘાતેમાં કામ ન કરે, અઘાતેનો ઉદય એમને એમ જ રહે. એટલે એક પરમાણુમાં ફેરફાર કરવાની શક્તિ કોઈ જીવમાં નથી, પછી એ જીનેન્દ્ર પરમાત્મા હોય કે સંસદમસ્ત જીવમાં. પણ ભૂમિકામાં પણ નિરસતા કેળવી શકાય છે એ જ ઉદયમાં. અને એ પોતાના પુરુષાર્થની વાત છે, એ પોતાને સમજણની વાત છે, એ કરી શકે છે. કરેક્ટ, એ પ્રકારે પ્રયોગ થઈ શકે. તે ચાલતા પરિણામમાં જો જાગૃતિ આવે તો એની ડિગ્રી તૂટી જાય, વંશીમાં પણ ફેર પડે અને એની ક્વોન્ટિટીમાં ફેર પડે. એટલે ક્વોલિટીમાં પણ ફરક પડવાનો, પાતળો થવાનો. એ કષાય પાતળો, જેટલો કષાય રસ તૂટે, કષાય મંદ થાય છે એટલું નહીં, ત્યાં કષાય રસ પણ મંદ થાય છે. અને કષાયની શક્તિ કષાય રસમાં છે, કષાયના પરિણામની શક્તિ, અરે કોઈ પણ પરિણામની શક્તિ, તે પ્રકારના પરિણામમાં જે રસ ઉત્પન્ન થાય છે એની અંદર શક્તિ રહેલી છે. એટલે રસને અનુભાગ કહેવાય છે અથવા ફળદાન શક્તિ પણ કહેવાય છે. એ રસ તૂટે છે ત્યારે સાથે સાથે કષાય રસને, એટલે દર્શન ચારિત્ર મોહના રસને દર્શન મોહ સાથે અવિનાભાવી સંબંધ છે. જેવો કષાય રસ મંદ થયો તો દર્શન મોહનો અનુભાગ પણ ઘટવાનો જ, એ ફાયદો સાથે સાથે થાય છે. ની અંદર જાગૃતિ આવે કે આ શું ચાલે છે, ક્રમે ક્રમે મટશે. અને એટલા માટે જ જ્ઞાની પુરુષોએ ચાલતા દોષોનું અવલોકન કરવાનું, અપક્ષપાતપણે જોવાની આજ્ઞા ફરમાવી છે. એ પ્રકારમાં જો જીવ આવે અને એ પણ દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયે, એટલે કે મોક્ષના ધ્યેયથી, મોક્ષના લક્ષ્યથી જો અવલોકન થાય, તો એ જ્ઞાનીના માર્ગના અનુક્રમે આગળ વધી રહ્યો છે. અને એમાંથી જ ભેદજ્ઞાન થવાનો અવસર આવશે, એમાંથી જ સ્વરૂપની ઓળખાણ થવાનો, પદાર્થ નિર્ણયનો અવસર આવશે, અને એમાંથી જ સહાનુભૂતિ થવાનો અવસર આવશે. એ જ પદ્ધતિ છે, એ પદ્ધતિ એ બરાબર પદ્ધતિ છે. કર્તા કર્મ અને નિરપેક્ષ એ સિદ્ધાંત પ્રમાણે સ્વરૂપ પ્રાપ્તિ જે ક્ષણે થવાની હશે ત્યારે થશે એમ માની ધીરજ રાખે, પુરુષાર્થ ચાલુ રાખો કે આકુલતા થાય એને યોગ્ય ગણવી. આ વિષય થોડો સૂક્ષ્મ છે. કર્તા નિરપેક્ષ છે એટલે સિદ્ધાંત પ્રમાણે તો સ્વરૂપ પ્રાપ્તિ કાળલબ્ધિ અનુસાર જ થાય છે, પરંતુ કાળલબ્ધિનો વિષય જાણવાનો છે, અવલંબન લેવાનું નથી. જ્યારે આ પ્રશ્ન નીકળ્યો છે ત્યારે એક મહત્વનો વિષય જે મુમુક્ષુ જીવોએ સમજવા જેવો છે તે એ છે કે સ્વાધ્યાય દરમિયાન કે શાસ્ત્રના વાંચન દરમિયાન અનેક વિષય સમજવા માટે આપણી સામે આવે છે. આપણે બુદ્ધિજીવી માણસો હોવાને કારણે આપણે જે કાંઈ બુદ્ધિ છે એનો પ્રયોગ પણ એની અંદર કરીએ છીએ અને સમજીએ છીએ, પણ એમાં એક સાવધાની રાખવા યોગ્ય મહત્વની સૂચના છે, તે એ છે કે જેટલા કોઈ વિષય આપણે સામે આવે છે એના બે વિભાગ કરી નાખવા, બે ખાતામાં એની ખતવણી કરવી, બે ખાતા રાખવા, અને એ વિષયની સમજણ અને સૂઝ આપણને પોતાને હોવી ઘટે છે કે કઈ વાતને કઈ ખાતામાં કયા ખાતામાં ખતવવાની છે. જેમ કે પુરુષાર્થ અને કાળલબ્ધિ, આ બે વાત આપણી સામે આવે છે. આ દ્રષ્ટાંત આ પ્રશ્નનો જ લઈએ આપણે, કે આપણી સામે બે વાત આવી, એક પુરુષાર્થ સંબંધીની આવી અને એક કાળલબ્ધિ સંબંધીની આવી. કાળલબ્ધિને સ્વીકારતા આકુલતા નહીં થાય પણ સમાધાન થશે, અને પુરુષાર્થને સ્વીકારતા અપ્રાપ્તિનો ખેદ થઈને, હજી પ્રાપ્તિ નથી થઈ તેનો ખેદ થઈને આકુલતા થશે. હવે બંને વાત તો શાસ્ત્રોક્ત છે, બંને વિષય તો શાસ્ત્રના છે, અને બંનેમાં મેળ નથી. એકમાં સમાધાન થાય છે, એકમાં આકુલતા થાય છે, અને હોય છે બંને સાથે. પાંચ સમવાયમાં કાળલબ્ધિ અને પુરુષાર્થ સાથે જ હોય છે. હવે આનું કરવું શું? આ એક પ્રશ્ન કોઈને પણ મૂંઝવે એવો છે. એટલા માટે એની એક પદ્ધતિ છે, અને એ પદ્ધતિ પ્રમાણે જો બરાબર ખતવણી થાય તો આ પ્રશ્ન ગમે તેવો જટિલ દેખાય છે તો પણ સુગમ અને સહેલો છે. જેમ આપણે કહેવત છે કે કર્યો કોયડો કોડીનો નહીં, ગમે એવો કોયડો હોય પણ એ જો કોયડો આવડી જાય તો સાવ સહેલો છે. એમ કાળલબ્ધિનો વિષય છે એ જાણવાનો છે, અને પુરુષાર્થનો વિષય આદરવાનો છે. બે ખાતા રાખવા, એક જાણવાનો અને એક આદરવાનો. બીજો દ્રષ્ટાંત લઈએ કે 14 ગુણસ્થાન અનુસાર ચોથો ગુણસ્થાન મોક્ષ માર્ગની જઘન્ય દશા છે. કેવી દશા છે? પ્રાથમિક દશા છે. પહેલું પગથિયું છે મોક્ષ માર્ગનું એ. અને 13મું ગુણસ્થાન છે એ પરમેશ્વર પદનું છે. વચ્ચેના ગુણસ્થાન છે એ ઉપરની ભૂમિકાના છે. આ 14 ગુણસ્થાન છે એ જાણવાનો વિષય છે મુમુક્ષુ જીવ માટે. 14 ગુણસ્થાનનું જ્ઞાન કરે, પણ આદરવાનો વિષય તો કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ. ત્યાં ચોથો ગુણસ્થાન ન જોવાય, કે હજી તો ચોથો ગુણસ્થાન છે, અવિરતી છે, કાંઈ વ્રત તપે નથી, હજી તો વેપાર ધંધો કરે છે ને બૈરા છોકરા કરે છે, હં માટે એનામાં પરમેશ્વરની બુદ્ધિ ક્યાંથી આવે? હજી તો ઉપરના બધા ગુણસ્થાન બાકી છે, હજી તો પહેલું જ મોક્ષ માર્ગનું ગુણસ્થાન આવ્યું છે. ઓકે ને, એ જાણવાનો વિષય છે. એક કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું છે 14 ગુણસ્થાન જાણવાનો વિષય છે એમ લખી નાખ્યું છે. એનો અર્થ શું? એ જાણીને ઉપર રાખવું, જાણીને એને ખાલી જાણપણાના ખાતામાં એક ઉપર રાખવું, માત્ર જાણવાનો વિષય છે. આદરવાનો વિષય બીજો છે. તું મુમુક્ષુ હો તો એ ચતુર્થ ગુણસ્થાનમાં આવેલા મહાત્મા એની ઓળખાણ કરીને એમાં પરમેશ્વર બુદ્ધિ થાય, એ તારા આદરવાનો વિષય છે. એમ પુરુષાર્થ છે આદરવાનો વિષય છે, અને કાળલબ્ધિ છે જાણવાનો વિષય છે. સમજણમાં બે વાત યથાર્થ પ્રકારે જાણવું ને આદરવું એવા વિભાગમાં હોય તો સંતુલન રહે, નહીતર સમાધાન ખોટું થાય. એકલી કાળલબ્ધિને સ્વીકારે અને પુરુષાર્થને ચૂકી જાય, અને એકલા પુરુષાર્થને સ્વીકારે ને કાળલબ્ધિનો જ્ઞાન ન હોય, જાણપણું ન હોય, તો કર્તૃત્વ બુદ્ધિના પુરુષાર્થથી આકુલતા એકલી ઉત્પન્ન થાય, અને બંને વાત ખોટી ઠરે. માટે બંને વિષયને જાણીને આદરીને એની સંતુલિત અવસ્થા ઉત્પન્ન થાય તે કર્તવ્ય છે, અને એ વાત થોડી સૂક્ષ્મ પડે છે, એટલા માટે આનંદનજીએ ગાયું કે ધાર તરવારની સોહલી દોહલી ચૌદમાં જિનતણી ચરણ સેવા. એટલા માટે એ વાત થોડી અઘરી પડે છે, કેમ કે આવી પરસ્પર વિરુદ્ધ વાતો શાસ્ત્રમાં ઘણી આવે છે. આ તો એક બે દ્રષ્ટાંત આપ્યા, પણ એવા એવા સેંકડો પ્રકાર છે કે જેથી જીવને માર્ગ કઠિન લાગે, પણ જ્ઞાની પુરુષની આજ્ઞા એ પ્રવર્તતા સહેલા છે, અને નહીતર અનંતકાળ એવી ગડમથલમાં જ ગયો છે જીવને, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. ના વિષયમાં પણ જરા સમજવા જેવો વિષય છે કે જીવને પુરુષાર્થના પરિણામ એટલે શું, જીવમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય આદિ અનંત ગુણ છે, એમાં વીર્ય ગુણના પરિણામને પુરુષાર્થ કહે છે. વીર્ય ગુણના વિપરીત પરિણામને અપુરુષાર્થ અથવા ઊંધો પુરુષાર્થ કહે છે, અને એ જ વીર્ય ગુણના સ્વભાવ સન્મુખના પરિણામને સત્પુરુષાર્થ અથવા સમ્યક પુરુષાર્થ કહે છે. પુરુષાર્થ છે એ વીર્ય ગુણનું પરિણામન છે, અને એનું લક્ષણ શું કે જીવના પરિણામમાં જે જોર છે, ઉત્સાહ છે, ઉમંગ છે, ઇનિશિયેટિવ મૂડ છે, એ પુરુષાર્થનું પરિણામન છે. અને જ્યાં સુધી સમ્યક પુરુષાર્થ પરિણમતો નથી ત્યાં સુધી જીવ કર્તૃત્વ બુદ્ધિએ કરું 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 એવા વિકલ્પપૂર્વક જે કાંઈ જોર કરે છે તે યથાર્થ પુરુષાર્થ નથી, એ કર્તૃત્વ બુદ્ધિનો પુરુષાર્થ છે, તે ખરો પુરુષાર્થ નથી. પણ સાચું જ્ઞાન થાય, સાચું સ્વરૂપ સમજાય, અને એ જ્ઞાન જે સહજ વીર્યગુણના પર્યાયમાં ઉછાળો લઈ આવે એવા સહજ પુરુષાર્થના પરિણામને જ પુરુષાર્થ કહેવામાં આવે છે, અને એ પુરુષાર્થ છે તે સાચો પુરુષાર્થ છે. એ રીતે પુરુષાર્થનું સ્વરૂપ પણ જો યથાર્થ પ્રકારે સમજાય તો કર્તૃત્વના પુરુષાર્થમાં જે આકુળતા થાય છે એ આકુળતા ન થાય, કેમ કે સહજ પુરુષાર્થમાં આકુળતા નથી. પછી પુરુષાર્થ સહજ કેવી રીતે થાય, સહજ એટલે શું, દ્રષ્ટાંત લઈએ કે તરસ લાગે અને પાણી ક્યાંય મળતું ન હોય તો પાણી મેળવવા માટે જે કાંઈ પ્રયત્ન થાય એ સહજ થાય કે અસહજ થાય, સહજ થાય, કેમ કે જરૂરિયાત લાગી છે. સ્વજનનું મૃત્યુ થાય અને એના સમાચાર મળે કે નજર સામે મરણ થાય તો રડવાનો પુરુષાર્થ સહજ થાય કે કર્તૃત્વ બુદ્ધિથી થાય. અને વેપારમાં 10,000ની જગ્યાએ 1,00,000નો નફો થાય કે ત્રીજી પેઢીએ પુત્રનો જન્મ થાય, તો હર્ષ કરવા માટે સહજ પુરુષાર્થ થાય, રખનો પુરુષાર્થ સહજ થાય કે કર્તૃત્વ બુદ્ધિએ વિકલ્પ કરવો પડે, ન થાય. જેમ સંસારમાં ઊંધો પુરુષાર્થ પણ સહજ થાય છે, એમ આત્માની ગુણ સંપત્તિ જે છે એ ઓળખાણના સ્ટેજમાં પ્રત્યક્ષપણે ઓળખાય અથવા સ્વસંવેદનના અંશે પ્રત્યક્ષ અંશ દ્વારા એ પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રતિભાસે, ત્યારે પોતે પરમાત્મપદ સ્વરૂપ છે, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે એવું જોર सहज उत्पन्न थाय छे, एने स्वरूप सन्मुखतानो सहज पुरुषार्थ कहेवाय छे। एक वधारे सारो दृष्टांत लीए कि कोई आ जन्म दरिद्री छे अने घणी दरिद्रता ने कारण घणी घणी लाचारी भोगवे छे, एवा माणस ने अढळक दौलत एना ज घर में दाटेली निकली पड़े ओछिंती, त्यारे एनी दीनता ए दौलत ने जोता में खलास थी जाए कि न थी जाए, अने ए संपत्ति नु जोर जेने आपणे एम कहीशुं कि पैसा नु जोर एने आवता केटली वार लागे, अने ए सहज आवे के कृत्रिम आवे, કે આજથી હવે મને કોઈની હાડી બહાર નથી એમ આવશે સીધું તે, અત્યાર સુધી લાચારી કરીને લાંબો હાથ કરીને ભીખ માગતો હતો એ માણસ, પોતાના ઘરમાં અઢળક સંપત્તિ જોઈને વાંકો ચાલતો હોય સીધો ચાલતો થઈ જાય, કેમ એમ બને છે? સહજ જ જો આવે એમ પોતામાં ગુણ નિધાન, અનંત ગુણનું નિધાન ભરેલું છે એ સ્વરૂપની ઓળખાણને નિશ્ચય થાય, પદાર્થ નિર્ણય કયો કે 254 પત્રમાં એ વિશે આપણે ચાલશે વિસ્તારથી કાલના સ્વાધ્યાય, એ જ્યારે આવે ત્યારે એને પુરુષાર્થ કરવો પડે નહીં, અને કેમ કરવો એ સમસ્યા રહે નહીં, અંતર્મુખનો પુરુષાર્થ સહેજ જાગૃત થઈ અને એવી ગતિ પકડે એવું જોર પકડે કે અલ્પ સમયમાં એને અભેદ સ્વાનુભૂતિ અને સમ્યક દર્શન પ્રગટ થયા વિના રહે નહીં, એટલે સહજ પુરુષાર્થ છે એ આત્માની ઓળખાણથી ઉત્પન્ન થાય છે, અને આત્માની ઓળખાણ કરવા માટે આપણે આજના દિવસોમાં કૃપાળુ દેવના વચનો અનુસાર એ પત્રનો સ્વાધ્યાય લીધો છે કે પદાર્થ નિર્ણય સુધી કૃપાળુ દેવ પદ્ધતિસર કેવી રીતે મુમુક્ષુને હાથ પકડીને ખેંચી જાય છે, કેટલી વ્યવસ્થિત પદ્ધતિ છે કે આ જ્ઞાનીના માર્ગને અનુસરે એનું આત્મકલ્યાણ થયા વિના રહે નહીં એવો વિષય છે, એ સહજ પુરુષાર્થનો વિષય છે, સમય થયો છે.